આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
નમસ્કાર. બુધવાર તારીખ 4 ડિસેમ્બર ના સમાચાર આપ સાંભળી રહ્યા છો મીરાની મહેતા પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. એંગ્લિકેર ઓસ્ટ્રેલિયાના નવા સંશોધન અનુસાર બેરોજગારીનો સામનો કરી રહેલા દેશના રહેવાસીઓ માટે એન્ટ્રી લેવલની નોકરી મેળવવી પણ મુશ્કેલ બની ગયું છે. આજે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જોબ સીકર કેસલોડ, નોકરીની તક અને જગ્યાઓના વર્ગીકરણનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને જાણવા મળ્યું છે કે નોકરીમાં પ્રવેશ માટેના સ્તર જેવી એક નોકરીની જગ્યા માટે 33 લોકો નોકરી શોધી રહ્યા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ નોર્ધન ટેરેટરીની છે કે જ્યાં 65% લોકો નોકરીની શોધમાં છે અને તાઝમેનિયામાં આ આંકડો 50% છે. 8 લાખથી વધુ લોકોમાંથી 62% લોકો 1 વર્ષથી વધુના સમયગાળાથી જોબ સીકર પેમેન્ટ પર આધારિત હતા. એંગ્લિકેર ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટીવ કેસી ચેમ્બર્સ કહે છે કે જોબ સીકર કે જેઓને રોજગારની જરૂર છે તેવા લોકોને કામ માટે તૈયાર કરવા માટે યોગ્ય રીતે મદદ કરવા, રોજગાર સેવાઓની સાથે સુધારણા કરવાની પણ જરૂર છે. વિદેશી બાબતો અને વેપાર વિભાગના પ્રવક્તા કહે છે કે ઓસ્ટ્રેલિયન સરકાર દક્ષિણ કોરિયામાં રાતોરાત માર્શલ લો લાગુ કર્યા બાદ દક્ષિણ કોરિયામાં ઉભરતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરિયામાં ઓસ્ટ્રેલિયનોએ મીડિયા પર નજર રાખવી જોઈએ, કોરિયન અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને જાહેર વિરોધ ટાળવું જોઈએ. મંગળવાર રાત્રે 3 ડિસેમ્બરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે દક્ષિણ કોરિયા પર માર્શલ લો લાદ્યો હતો અને સિયોલમાં સશસ્ત્ર દળોને તૈનાત કર્યા હતા. આ પગલાંને દક્ષિણ કોરિયાની સંસદ દ્વારા રદ કરવામાં આવ્યું હતું કે જેણે માર્શલ લો હટાવવા માટે એક પ્રસ્તાવ કર્યો હતો. રાષ્ટ્રપતિએ પછી કહ્યું હતું કે તેઓ તેનું પાલન કરશે. રિપબ્લિક ઓફ કોરિયા માટે સ્માર્ટ ટ્રાવેલ દ્વારા 4 ડિસેમ્બરના રોજ સલાહ આપવામાં આવી હતી. આ લો બાદ મુસાફરોને વિરોધ અને પ્રદર્શન થઈ રહ્યો હોય તેવા સ્થળે જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત પરિવહન અને અન્ય આવશ્યક સેવાઓ ખોરવાઈ પણ શકે છે તેની પણ સલાહ આપવામાં આવી હતી. ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સનું કહેવું છે કે ડ્રગ સમિટનો હેતુ છે જે લોકોના જીવ જોખમમાં છે તે સંખ્યામાં ઘટાડો થવો જોઈએ. રાજ્યની ડ્રગ સમિટનો સિડનીમાં આજે 3જો દિવસ છે અને વર્ષ 1999માં તે સમયના પ્રીમિયર બોબ કાર દ્વારા સમિટ યોજવામાં આવી હતી. ત્યારબાદ આ રાજ્યની બીજી સમિટ છે. ક્રિસ મિન્સ કહે છે કે સમિટે રાજ્યને ડ્રગનો દુરુપયોગ એ સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ગણાવી છે, લોકોને ન્યાય પ્રણાલીથી દૂર પુનઃવસન તરફ ફરી નિર્દેશિત કરવામાં મદદ કરશે. આ મુદ્દાને સાંકળતા વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞ એક સાથે એક મંચ પર છે જેમાં તબીબી નિષ્ણાંતો, પોલીસ અને ડ્રગ યુઝર ઓર્ગેનાઇઝેશનનો સમાવેશ થાય છે. શ્રી મિન્સ કહે છે કે ડ્રગના ઉપયોગથી પ્રભાવિત લોકોની વ્યક્તિગત વાતો સાંભળવી મહત્વપૂર્ણ છે. વિરોધ બાદ કોમનવેલ્થ બેન્કે હવે ગ્રાહકો પાસેથી તેમના પોતાના નાણાં ઉપાડવા માટે $3 ફી વસૂલવાની યોજના અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે 6 જાન્યુઆરીથી કમ્પ્લીટ એક્સેસ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આપમેળે સ્માર્ટ એક્સેસ એકાઉન્ટ્સમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. તે ખાતામાં બેંક શાખાઓ અને પોસ્ટ ઓફિસોમાંથી નાણાં ઉપાડવા માટે $3ની સહાયક ઉપાડ ફીનો સમાવેશ થાય છે. બેંકની આ જાહેરાતની મંગળવારે ટીકા થઈ હતી. સહાયક ખજાનચી સ્ટીફન જોન્સે તેનો વિરોધ કર્યો હતો. હવે આ જાહેરાતના 24 કલાકથી પણ ઓછા સમયમાં બેંકે ફેરફાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જણાવ્યું હતું કે બેંકે કમ્પ્લીટ એક્સેસ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોએ તેમનું એકાઉન્ટ સ્માર્ટ એક્સેસ કરીને જો બેંક શાખાઓ કે પોસ્ટ ઓફિસોમાં પૈસા ઉપાડવાના હશે તો $3 ચાર્જ ચૂકવવો પડશે. હવે વાત કરીએ વિદેશના સમાચારોની. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન તેમના પુત્ર માટે માફી જાહેર કર્યા બાદ કેન્દ્રીય ન્યાયાધીશે હન્ટર બાઇડન સામે બંદૂકનો કેસ ફગાવી દીધો છે. હન્ટર બાઇડનને સજા મળવાની હતી તેના 1 અઠવાડિયા પહેલા યુએસ ડિસ્ટ્રિક્ટ જજ મેરી એલેન નોરાઇકાએ કેસ બંધ કર્યો હતો. હન્ટર બાઇડનને 25 વર્ષ સુધીની જેલની સજા મળી હોત, જો કે પ્રથમ વખતના ગુનેગાર તરીકે તેમણે સંભવત ઘણો ઓછો સમય મેળવ્યો હોત અથવા તો સંપૂર્ણપણે જેલ ન પણ થઈ હોત. સરકારી વકીલે કેસને બરતરફ કરવાનો વિરોધ કર્યો છે અને કોર્ટના દસ્તાવેજોમાં એવી દલીલ કરી હતી કે માફીથી આ કેસ બંધ થવો ન જોઈએ, કે જાણે કે તે ક્યારેય થયો જ ન હતો. આ હતા ચોથી ડિસેમ્બર 2024ના મુખ્ય સમાચાર આપે સાંભળ્યા SBS ગુજરાતી પર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.